એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક ખૂબ જ મહત્ત્વના, કહી શકાય કે શિખર સમાન, સિદ્ધાંતની ચર્ચા કરવાના છીએ.
નમસ્કાર.
આચાર્ય અભિનવ ગુપ્તનો રસ નિષ્પત્તિ અંગેનો મત, એને અભિવ્યંજનાવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બરાબર.
આપણી પાસે જે સામગ્રી છે એ આ મતની બહુ બારીકાઈથી છણાવટ કરે છે, તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વિચાર આટલો પ્રભાવશાળી કેમ બન્યો.
હા.
અને કલાના અનુભવને સમજવામાં એણે કેવી રીતે આમ ક્રાંતિ જેવું કામ કર્યું.
ચોક્કસ.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વાત.
હા, અભિનવ ગુપ્તનો મત છે ને એ રસ મીમાંસામાં ખરેખર એક માઇલસ્ટોન જેવો છે. મોટાભાગના પછીના જે વિદ્વાનો થયા એમણે એને જ પ્રમાણભૂત માન્યો છે.
એમ.
હા, આપણી સામગ્રી પણ એ જ કહે છે. અને એની ખાસિયત એ છે કે એમણે શું કર્યું કે પહેલાના જે મતો હતા એના સારા અંશો લઈ લીધા.
અચ્છા.
અને પછી વ્યંજના નામની જે શબ્દશક્તિ છે એને કેન્દ્રમાં રાખી અને રસાનુભવની એક બહુ જ સુસંગત અને મનોવૈજ્ઞાનિક કહી શકાય એવી પ્રક્રિયા સમજાવી.
રસપ્રદ. તો શરૂઆત કરીએ સામાજિકથી, એટલે કે પ્રેક્ષક કે વાચક, એમની શું ભૂમિકા છે?
હા,
સામગ્રી કહે છે કે અભિનવ ગુપ્ત એવું માને છે કે સામાજિકને સામાન્ય જીવનમાં અમુક સંકેતો, દાખલા તરીકે કોઈ સ્ત્રી વગેરેને જોઈને રતિ જેવા ભાવોનું અનુમાન કરવાનો અનુભવ તો હોવો જોઈએ.
બરાબર, લૌકિક અનુભવની વાત છે.
હા, પણ કલાના સંદર્ભમાં એ કંઈક જુદું કહે છે, ખરું ને? શું બદલાય છે ત્યાં?
બિલકુલ, અહીં જ એમની મૌલિકતા દેખાય છે. અભિનવ ગુપ્ત બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે કાવ્ય કે નાટકમાં જે લૌકિક વસ્તુઓ વપરાય છે, પેલી સ્ત્રી, બગીચો, ચંદ્રમા,
હા,
એ પોતાની દુનિયાવી ઓળખ ગુમાવી દે છે. દુનિયામાં એ કદાચ કોઈ કારણ હોય કે કોઈ કાર્ય હોય કે મદદ કરનારું તત્વ હોય.
બરાબર.
પણ કલામાં એ આ બધું ભૂલીને એક વિલક્ષણ શક્તિ ધારણ કરે છે.
વિલક્ષણ શક્તિ.
હા. સામગ્રીમાં આના માટે શબ્દો છે વિભાવન, અનુભાવન, વ્યભિચારણ. આ એની ખાસ ક્રિયાઓ છે અને આ ખાસ ક્રિયાઓને લીધે જ એ તત્વોને દુનિયાના નામ કારણ, કાર્ય એ નહીં પણ વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ એવી અલૌકિક કલા માટેની ખાસ સંજ્ઞાઓ મળી. જાણે કલા જગતમાં એમનું નવું રૂપ.
એટલે કે કલામાં જે પાત્રો કે પરિસ્થિતિઓ આવે એનું કામ અને એનું સ્વરૂપ એ દુનિયા કરતાં જુદું હોય છે.
હા, બરાબર.
આ સમજવા માટે સામગ્રીમાં સાધારણીકરણનો બહુ જ મહત્વનો ખ્યાલ આવે છે.
ખૂબ જ મહત્વનો.
એવું કહ્યું છે કે આ વિભાવ, અનુભવ વગેરે સાધારણ રૂપે અનુભવાય છે. આનો મતલબ શું? વ્યવહારમાં શું? એ કેવી રીતે થાય?
સાધારણીકરણ, સાચી વાત છે, એ રસાનુભવની ચાવી છે. એનો સીધો અર્થ સમજીએ તો કલાના પાત્રો, વસ્તુઓ, પરિસ્થિતિઓ, એની સાથે પ્રેક્ષકનો જે પેલો અંગત સ્વાર્થવાળો સંબંધ હોય ને એ તૂટી જાય.
અંગત સંબંધ તૂટી જાય.
હા. જો સામાન્ય જીવનમાં કેવું હોય, આપણી આસપાસ દરેક વસ્તુ સાથે આપણો કંઈક ને કંઈક સંબંધ હોય. આ મારું છે.
હા.
આ બીજાનું છે. અથવા મારે શું લેવા દેવા. આને લીધે જ આપણને રાગ, દ્વેષ, સુખ દુઃખ થાય.
બરાબર છે.
પણ કલા જોતી વખતે, નાટક કે કવિતા માણતી વખતે એ જ વસ્તુઓ જ્યારે વિભાવ વગેરે બનીને આવે ત્યારે આ મારું તારું પારકું એ ભાવ જતો રહે.
ઓગળી જાય એમ.
હા, ઓગળી જાય. એ પાત્રો કે ભાવો પછી કોઈ એકના નથી રહેતા. ન રામના, ન રાવણના, ન અભિનય કરનારના, ન તો જોનારના પોતાના. એ જાણે બધાના બની જાય છે, સાર્વજનિક.
એટલે કોઈ ખાસ માનસિક પ્રક્રિયા કરવી પડે એવું નથી.
ના, અભિનવ ગુપ્ત એને કોઈ અલગ વ્યાપાર નથી ગણતા, જેમ કદાચ ભટ્ટ નાયક માનતા હતા. એમના મતે તો કલાની રજૂઆત જ એવી હોય છે કે એ આપોઆપ સાધારણ બની જાય.
અચ્છા.
અને આ સ્થિતિ બને છે એટલે જ આપણે નાટકમાં રજૂ થતું દુઃખ કે શોક જોઈએ ત્યારે આપણને વ્યક્તિગત દુઃખ નથી થતું.
હા, એ વાત સાચી છે.
આપણે એને પણ એક જુદી રીતે, એક સૌંદર્યના આસ્વાદ સાથે માણી શકીએ છીએ.
બરાબર. એટલે જ કરુણ રસમાં પણ આસ્વાદ શક્ય બને છે.
બિલકુલ.
તો હવે મૂળ વાત પર આવીએ, જેણે ઘણા આચાર્યોને મૂંઝવ્યા હતા, કે આ જે સ્થાયી ભાવ છે, રતિ, હાસ, શોક, ક્રોધ વગેરે, જે રસનું મૂળ છે,
હા,
એ ખરેખર કોનો ભાવ છે, મૂળ પાત્રનો, જેમ કે રામનો, કે પછી અભિનય કરનાર નટનો, કે પછી આપણો એટલે કે પ્રેક્ષકનો?
અભિનવ ગુપ્તનો આનો જવાબ બહુ જ સ્પષ્ટ અને તાર્કિક છે.
શું કહે છે?
એ ભારપૂર્વક કહે છે કે સ્થાયી ભાવ છે ને, એ મૂળભૂત રીતે તો સામાજિકમાં જ, એટલે કે પ્રેક્ષક કે વાચકના મનમાં જ વાસના રૂપે, સંસ્કાર રૂપે સૂતેલો પડ્યો હોય છે.
આપણા અંદર જ?
હા, આપણા બધામાં આ ભાવો જન્મથી જ ઓછા વધતા અંશે હોય જ છે. પછી જ્યારે કાવ્ય કે નાટકમાં પેલા સાધારણ બની ગયેલા વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ આવે અને એનો પ્રેક્ષકના મન સાથે સંપર્ક થાય, ત્યારે એનામાં સૂતેલો પેલો સ્થાયી ભાવ જાગી જાય છે, પ્રગટ થાય છે. અભિનવ ગુપ્તે એને અભિવ્યક્ત થવું કહે છે.
એટલે બહારથી નથી આવતો?
ના, બિલકુલ નહીં. અને આ વાત માની લઈએ ને તો પેલી જૂની સમસ્યાઓ કે રામનો ભાવ નટમાં કઈ રીતે આવ્યો ને નટનો ભાવ પ્રેક્ષકમાં કઈ રીતે ગયો, એ બધી ગૂંચ આપોઆપ ઉકલી જાય.
હા, એ તર્ક બરાબર બેસે છે.
ભાવ છે જ પ્રેક્ષકનો પોતાનો, પણ એક વાત યાદ રાખવાની.
કઈ?
કે આ ભાવ પેલો દુનિયાનો સ્વાર્થી વ્યક્તિગત ભાવ નથી હોતો, કારણ કે એ જાગ્યો છે કોનાથી? સાધારણ બનેલા વિભાવ વગેરેથી.
હા,
એટલે પોતે પણ સાધારણ બની ગયેલો હોય છે, વ્યક્તિગત મર્યાદાઓથી ઉપર ઉઠી ગયેલો હોય છે.
સમજાયું. એટલે અહીંયા શ્રી શંકુકની જેમ અનુમાન નથી થતું ભાવનું?
ના, અનુમાન નહીં,
પણ એની અભિવ્યક્તિ થાય છે.
બરાબર, અભિવ્યક્તિ.
આ અભિવ્યક્તિની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજાવવા માટે સામગ્રીમાં પેલું માટી અને પાણીનું ઉદાહરણ છે ને?
હા, બહુ સરસ ઉદાહરણ છે. એનાથી આ અભિવ્યક્તિનો ખ્યાલ સ્પષ્ટ થાય.
કેવી રીતે?
જેમ સૂકી માટીનું ઢેફું હોય, એમાં ગંધ તો હોય જ, પણ આપણને આવે નહીં, છુપાયેલી હોય.
હા,
પણ જેવું એના પર પાણી છાંટો કે તરત ભીની માટીની સુગંધ ફેલાઈ જાય, અનુભવાય.
બરાબર.
હવે જુઓ, પાણી કઈ નવી ગંધ બનાવતું નથી.
ના,
એ તો માટીમાં જે હતી એને જ ખાલી પ્રગટ કરે છે, વ્યક્ત કરે છે, બસ. એવી જ રીતે સામાજિકના મનમાં વાસના રૂપે જે સ્થાયી ભાવ છે, એ વિભાવાદી રૂપી સામગ્રીના સંયોગથી, જાણે પાણીના છંટકાવથી અભિવ્યક્ત થાય છે.
અચ્છા,
એટલે અભિનવ ગુપ્ત કહે છે કે વિભાવાદી અને સ્થાયી ભાવ વચ્ચે વ્યંગ્ય વ્યંજક સંબંધ છે. વિભાવાદી વ્યંજક છે, પ્રગટ કરનાર, અને સ્થાયી ભાવ વ્યંગ્ય છે, પ્રગટ થનાર.
આ અનુમાનના સંબંધ કરતા અલગ છે.
હા, સાવ અલગ. અનુમાનમાં તો જે દેખાય એના પરથી ન દેખાતા ગમ્યનું અનુમાન થાય, પણ અહીં તો વિભાવાદી કાવ્ય નાટકમાં છે અને ભાવ જાગે છે સામાજિકનો.
હા, એ બે વચ્ચે સીધો કાર્યકારણ સંબંધ નથી.
બરાબર. આ આખી પ્રક્રિયાને જ અભિનવ ગુપ્ત અભિવ્યંજના નામનો ખાસ વ્યાપાર કહે છે, અને આના પર ભાર મૂક્યો એટલે જ એમના મતનું નામ પડ્યું અભિવ્યંજનાવાદ.
તો આ સ્થાયી ભાવની અભિવ્યક્તિ થઈ એ જ રસ કહેવાય, કે પછી રસ એમાંથી બનતી કોઈ જુદી વસ્તુ છે?
ના ના, જુદી વસ્તુ નથી.
સામગ્રીમાં એમ લખ્યું છે કે આ અભિવ્યક્તિ આસ્વાદરૂપ હોય છે, એનો શું અર્થ?
તમે બરાબર મુદ્દો પકડ્યો. અભિનવ ગુપ્તના મતે આજે અભિવ્યક્ત થયેલો સ્થાયી ભાવ છે ને, એની અભિવ્યક્તિ પોતે જ રસ છે.
અભિવ્યક્તિ જ રસ?
હા, રસ કોઈ અલગ પરિણામ નથી કે જેનો પછીથી આપણે આસ્વાદ લઈએ, પણ એ અભિવ્યક્તિ, એ અનુભૂતિ પોતે જ આસ્વાદ છે, એ જ ચરવણા છે. એટલે કે રસનું હોવું એ જ એનું અનુભવાવું છે.
એટલે ભટ્ટ નાયકના પેલા બે અલગ વ્યાપારની જરૂર નથી રહેતી, ભાવકત્વ અને ભોજકત્વ?
બિલકુલ નહીં. અભિનવ ગુપ્તે એ બંનેને એક જ અભિવ્યંજના વ્યાપારમાં સમાવી લીધા. વ્યંજનાથી જ વિભાવવાદી સાધારણ બને, અને વ્યંજનાથી જ સ્થાયી ભાવ વ્યક્ત થઈને આસ્વાદરૂપ બને, બધું એક જ પ્રક્રિયામાં.
આ એકીકૃત અનુભવ માટે પેલું શરબતનું દૃષ્ટાંત છે ને, પાનકર સંન્યાય.
હા, પાનકર સંન્યાય. સામગ્રીમાં એનો ઉલ્લેખ છે. જેમ આપણે શરબત પીએ એમાં સાકર હોય, એલચી હોય, લીંબુ હોય, પાણી હોય, પણ પીતી વખતે આપણને કઈ દરેકનો અલગ અલગ સ્વાદ આવે છે?
ના, એક આખો નવો જ સ્વાદ આવે.
બસ, એક અખંડ અનોખો શરબતનો સ્વાદ. એ જ રીતે રસાનુભવ વખતે વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, આ બધું અલગ અલગ નથી અનુભવાતું, પણ એ બધાના મિશ્રણથી બનેલો એક અખંડ રસનો જ આખોને આખો આસ્વાદ થાય છે.
આ દૃષ્ટાંત ખરેખર રસના સ્વરૂપને બહુ જ સ્પષ્ટ કરે છે, અખંડ અને સંયોજિત.
હા,
હવે એ કહો કે આ આસ્વાદ, આ અનુભવ પોતે કેવો હોય છે, એની પ્રકૃતિ કેવી, એના લક્ષણો શું?
ચોક્કસ. અભિનવ ગુપ્તેનું વર્ણન બહુ કાવ્યાત્મક રીતે અને તાત્વિક ઊંડાણથી કરે છે. એ કહે છે કે આ અનુભવ અલૌકિક છે.
અલૌકિક એટલે દુનિયા જેવો નહીં.
હા, સામાન્ય દુનિયાવી સુખ દુઃખના અનુભવો જેવો નહીં. એ ચમત્કારપૂર્ણ છે, આશ્ચર્ય પમાડે તેવો, વિસ્મયકારી.
વાહ.
એ અનુભવ એવો છે કે જાણે રસ પોતે જ મૂર્તિ બનીને આપણી સામે આવી ગયો હોય, જાણે હૃદયમાં સીધો ઉતરી રહ્યો હોય, અને એ વખતે બીજા બધા જ્ઞાન, બધી ચિંતાઓ ભૂલાઈ જાય, અને એટલો બધો આનંદ હોય કે જાણે બ્રહ્માનંદ સહોદર, પરમ આનંદ જે બ્રહ્માનુભવ છે એનો જાણે ભાઈ જ જોયેલો.
ઓહો, આ તો બહુ ઊંચી કક્ષાનો અનુભવ થયો.
હા, અને આ અનુભવ વખતે સામાજિકની પોતાની માનસિક સ્થિતિ કેવી હોય એ પણ અભિનવ ગુપ્તે બતાવ્યું છે,
જે ખૂબ મહત્વનું છે.
હા,
પેલો અપરિમિત પ્રમાતૃભાવવાળો મુદ્દો.
બરાબર.
પ્રમાતા એટલે અનુભવ કરનાર.
હા,
પણ અપરિમિત એટલે
સીમાઓ વગરનો. આનો અર્થ શું સમજવો?
આનો અર્થ એમ કે રસનો આસ્વાદ લેતી વખતે સામાજિક પોતાની જે પેલી વ્યક્તિગત મર્યાદિત ઓળખ છે, હું અમિત છું ને આ નાટક જોઉં છું, એવું જે નાનું સ્વનું ભાન છે એ ભૂલી જાય છે.
પોતાનું ભાન ભૂલી જાય,
લગભગ એમ જ. એ કાવ્ય કે નાટકના વિષયમાં એટલો તન્મય, એટલો એકાકાર થઈ જાય છે કે હું અનુભવી રહ્યો છું એવો ભેદ પણ જાણે ઓગળી જાય. અનુભવ કરનાર પ્રમાતા અને જેનો અનુભવ થાય છે પ્રમેય, એ બે વચ્ચેનું અંતર ઘટી જાય છે.
અચ્છા.
એની ચેતના પોતાના નાના હુંમાંથી વિસ્તરી જાય છે અને જાણે ત્યાં હાજર રહેલા બધા જ સહૃદયો, એટલે કે સમાન રૂચિવાળા બીજા રસિકો, એમની સાથે એકરૂપ થઈ જાય છે.
બધા સાથે એક, હા, જાણે એક સામૂહિક ચેતના જેવું. આજે અપરિમિત એટલે કે સીમાઓ વગરની, વિસ્તરેલી, અહંકારથી મુક્ત થયેલી પ્રમાતાની અવસ્થા છે, એને લીધે જ રસનો અનુભવ ખૂબ અંગત હોવા છતાં સાર્વજનિક બની શકે છે, સૌને માટે સમાન બની શકે છે.
સમજાયું. આ ખરેખર કલા અનુભવની બહુ જ ઊંડી અને સુંદર સમજ છે.
હા, છે જ.
તો આખી વાતનો સાર કાઢીએ તો અભિનવ ગુપ્તનો આ અભિવ્યંજનાવાદ રસ કેવી રીતે બને છે અને અનુભવાય છે એની પ્રક્રિયાનો સૌથી વધુ સ્વીકાર્ય, તાર્કિક અને કહી શકાય કે સંપૂર્ણ ખુલાસો આપે છે.
બિલકુલ.
એમણે વ્યંજનાશક્તિ, સાધારણીકરણ અને સામાજિકની પેલી વિશિષ્ટ ચેતનાવસ્થા, આ બધા ટુકડાઓને બહુ જ સરસ રીતે જોડીને એક અખંડ અને પ્રભાવશાળી સિદ્ધાંત આપ્યો.
હા, એમના પહેલાના જે આચાર્યો હતા એમના મતોમાં જે પ્રશ્નો હતા જેનો જવાબ નહોતો મળતો કે જ્યાં સ્પષ્ટતા નહોતી, એ બધું એમણે પોતાની અદ્ભુત પ્રતિભાથી ઉકેલી આપ્યું, એક સુગ્રથિત સિદ્ધાંત આપ્યો અને નિર્ણાયક રીતે સાબિત કર્યું કે રસ કંઈ બહારથી નથી આવતો, કે કલાકાર બનાવતો નથી,
પણ
એ તો પ્રેક્ષકના પોતાના જ અંદર રહેલા ભાવની એક ખાસ પ્રક્રિયાથી થતી અભિવ્યક્તિ છે. આ ખરેખર એક મોટો વિચાર પલટો હતો.
તો આજની ચર્ચાનો મુખ્ય સાર એ થયો કે અભિનવ ગુપ્તના મતે રસ એ કોઈ બહારની વસ્તુ નથી, પણ પ્રેક્ષકના પોતાના મનમાં સંસ્કાર રૂપે રહેલા સ્થાયી ભાવોનું જ પ્રગટીકરણ છે.
બરાબર.
અને આ પ્રગટીકરણ થાય છે કલાની ખાસ રીતે વપરાયેલી સામગ્રી, વિભાવ, અનુભાવ વગેરે દ્વારા અને વ્યંજના વ્યાપારથી.
હા.
અને આ પ્રગટીકરણ કે અભિવ્યક્તિ પોતે જ એક અનોખો, તન્મયતાવાળો અને સામાન્ય અનુભવોથી જુદો એવો આસ્વાદ છે.
બિલકુલ. અને આખી પ્રક્રિયાના બે મુખ્ય આધારસ્તંભ છે. એક સાધારણીકરણ,
હા,
જેનાથી કલાની સામગ્રી અને ભાવ વ્યક્તિગત બંધનોમાંથી મુક્ત થાય.
હા.
અને બીજું અપરિમિત પ્રમાતૃભાવ,
જેમાં પ્રેક્ષક પોતાની નાની ઓળખ ઓગાળીને કલામાં એકરૂપ થઈ જાય.
બરાબર. હવે અહીં એક વિચાર આવે છે જેના પર કદાચ શ્રોતાઓ વિચારી શકે.
કયો વિચાર?
કે અભિનવ ગુપ્તનો આ લગભગ 1000 વર્ષ જૂનો સિદ્ધાંત છે, જેમાં સ્વનું ઓગળી જવું, ભાવની અભિવ્યક્તિ, ઊંડી તન્મયતા, આ બધી વાત છે. તો શું આજના મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સમાં જે ઇમર્સિવ એક્સપિરિયન્સ કે ફ્લો સ્ટેટ જેવા ખ્યાલોની ચર્ચા થાય છે,
હા થાય છે,
એની સાથે આનો કોઈ સામ્ય ખરો? કોઈ સંબંધ જોડી શકાય?
રસપ્રદ મુદ્દો છે.
કલાનો અનુભવ આપણી ચેતનાને કઈ રીતે બદલે છે એ દિશામાં અભિનવ ગુપ્તના વિચારોને આજના સંદર્ભમાં મૂકીને વિચારવું કદાચ રસપ્રદ થઈ શકે.
ખરેખર આ એક વિચારવા જેવો મુદ્દો છે, વધુ સંશોધન માંગી લે તેવો. શબ્દશઃ આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.